is the Epilogue audio experience.
નમસ્તે મિત્રો, પ્રવાસમાં આજે જેમનું નામ લિમ્કા બુક્સ ઓફ રેકોર્ડ્સમાં છે, ગિનિસ બુક્સ ઓફ રેકોર્ડમાં આવવા જઈ રહ્યું છે, જેમનો નાતો ડિઝાઇનના ફિલ્ડ સાથે રહેલો છે, પેન્સિલ અને પેપર એમના સાથી રહ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનની સાથે સાથે ઇન્ડિયન એન્ટિક્સને પણ એ કલેક્ટ કરે છે અને સ્કેચીસ એમનું જમા પાસું છે. ઇન્ડિયાના મહાનુભાવો જેવા કે મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી, પંડિત રવિશંકર, પંડિત બિરજુ મહારાજ, અમીન સયાની, આવી બધી હસ્તીઓના એમણે સ્કેચીસ કરેલા છે. જી, તો આવા પ્રતિભાશાળી શ્રી અમિત શાહ આજે આપણી સાથે છે. અમિતભાઈ, પ્રવાસમાં આપનું સ્વાગત છે.
નમસ્કાર, હોપ આપ સૌ તંદુરસ્તી વે સમૃદ્ધ હશો.
જી, થેન્ક યુ સો મચ.
જી
અમિતભાઈ, આપે આ સ્કેચીસની શરૂઆત કેવી રીતે કરી?
એમ લગભગ 35 વર્ષ પહેલાની આ એક જર્ની છે. રાધર હું એને કહીશ, આજની ડેટ પ્રમાણે તો એક તપસ્યા થઈ ગઈ છે. અને કોલેજ કાળમાં મેં આ મારી શરૂઆત કરી હતી. લાસ્ટ બેન્ચ બેન્કર્સ હતા અમે લોકો, અને ફ્રી ટાઈમમાં કંઈક કરવાનું, લાઈન ડ્રોઈંગ્સને આ તે બધું કરી રહ્યા હતા. એ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠમાં એમના કુલપતિ તે વખતના વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ આવ્યા, તો કંઈક ચાનક થઈ કે ચલો આપણે કંઈક એમને મળવા જઈએ, જેમ કે કોઈ ફિલ્મ સ્ટાર્સને મળવા જતા હોય. એ દરમિયાન એમને જસ્ટ નેચરલ વે કીધું કે હું તમને મારા કોઈ ફિલોસોફી લાઈફની છે અને તમે ફોલો કરો તો જ હું આના પર તમને કંઈક કરી આપું. તો પછી મેં એમને સ્કેચ બતાવ્યો, તો કે નથી આ બરાબર. એમ બે ત્રણ વાર આ આખી રિપીટ સ્ટોરી બે ત્રણ દિવસ થઈ. એટ લાસ્ટ ફોર્થ ડે હી પુટ હિઝ એન્ડોર્સમેન્ટ ઓન માય સ્કેચ, અને આ જર્ની સ્ટાર્ટ થઈ.
તો આપના આ સ્કેચીસ સાથેના અનુભવોની વાત કરો ને, બીજા ઘણા બધા લોકોના સ્કેચીસ કર્યા છે. જી
મેમ, આ મારો પહેલો સ્કેચ હતો અને એ વખતે મને પણ કઈ કલ્પના નથી કે આ આટલી બધી લાંબી જર્ની થશે અથવા હું કોઈક લેન્ડમાર્કને અચીવ કરીશ. પણ કરતા કરતા કરતા, જ્યારે કોલેજ કાળ હતો, ખિસ્સા ખાલી હતા, ટાઈમ પુષ્કળ હતો અને શોખ હતો, મોરારજી દેસાઈએ જ્યારે એના પર એક પોતાનો હસ્તાક્ષર મૂક્યા, એ સામાન્ય સંજોગોમાં બહુ જ વેલ્યુએબલ ગણાય. કારણ કે આપ સૌ જાણો છો એમનું ચરિત્ર બહુ જ પર્ટિક્યુલર હોય છે. હવે ત્યાંથી જ્યારે એમને આ વસ્તુ કરી, એનાથી એક ઉત્સાહ મળ્યો, પ્રોત્સાહન મળ્યું. આ દરમિયાન અમદાવાદની વિઝિટ ઉપર આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રીમતી ઇન્દિરા ગાંધી આવેલા હતા, અને એમને મેં મળવા માટે કોશિશ કરી. સાયકલ પર ગયો એમના ફંક્શનમાં, ખૂબ દૂર દૂર સુધી સ્ટેજથી દૂર રહ્યો, સિક્યોરિટી જવા ના દે. મારી પાસે બે સ્ટાઇલના સ્કેચીસ હતા. ત્યાં જતા એમના બધા નજીક પહોંચવા સુધી થોડો ટ્રાય કર્યો. ત્યાં કીધું, મેમ તો હવે શી ઇઝ લિવિંગ ફોર એરપોર્ટ, ઇટ્સ નેક્સ્ટ ટુ ડિફિકલ્ટ ટુ મીટ લાઈક ધીસ વે. તો નિરાશ થયા વગર મારતી સાયકલ એરપોર્ટ તરફ જવાની કોશિશ કરી. એ દરમિયાન એરપોર્ટથી 2 કિલોમીટર પહેલા એમનો કાફલો પસાર થવાનો હતો, એટલે આપ જાણો છો એમ પ્રોટોકોલ પ્રમાણે બધું જ રોકાઈ ગયું, થંભી ગયું. એ દરમિયાન ટોળાની અંદર હું મારા સ્કેચીસ લઈને ઉભેલો હતો, અને સંજોગવશાત એવું થયું કે બસ મારે એમને ત્યાંથી નિહાળવાના જ હતા. બીજું તો કોઈ આપણું જેને કહેવાય કે આપણો ઈરાદો સફળ થવાનો નહોતો એવું સમજી લીધું હતું. પણ છતાંય એક ક્યાંક ખૂણામાં એવી ઈચ્છા હતી કે કદાચ કંઈક પત્તું ફરી જશે. એ દરમિયાન અચાનક શ્રીમતી ગાંધી એમની કારની વિન્ડોમાંથી પબ્લિક તરફ જોતા હતા, જેમાં હું એમને દેખાયો. ખબર નથી કયું કારણ હશે, એમને મને હાથ કરીને એમની પોતાની પાસે બોલાવ્યા. હવે આ સંજોગોમાં હું પણ થોડો અચંબામાં, અચરજમાં, હવે બધી લાગણીઓની વચ્ચે હું બેરિકેડ તોડીને એમની પાસે ગયો. તો એમને મને મારા સ્કેચીસ માંગ્યા, જોયા. પછી પહેલો સ્કેચ મેં ઇન્ડિયન સ્ટાઇલમાં, ઇન્ડિયન લેડીની સ્ટાઇલમાં માથે ઓઢેલો, એમનો બહુ જ જાણીતો ફોટો હતો, એને મેં એમ મૂક્યો કે ઇતના ગંભીર ક્યો બનાયા હે. So I was speechless. Then she asked me કે પેન દીજીએ. હવે મારી પાસે નહીં એ વખતે પેન, કારણ કે એ બધું મારા મિત્ર પાસે સામે પબ્લિકમાં ઉભો હતો એ. તો એમને કીધું, ધવનજી એ વખતે એમની સાથે આર કે ધવન એમના પર્સનલ સેક્રેટરી તરીકે જઈ રહ્યા હતા, એમને કીધું ધવનજી પેન નીકાળીએ. પેન આપી, એમને સાઈન કરી. પછી મેં એમને એક વેસ્ટર્ન ફ્રેન્ચ લેડીની સ્ટાઇલનો કલર પોર્ટ્રેટ મૂક્યું, એટલે કે દુબારા મેં જરૂર કરૂંગી. ત્યાં આ વાતનો એક ઇતિહાસ રચાઈ ગયો. અને આ બધી જે માઇલસ્ટોન પહેલા બે ત્રણ સ્કેચીસ ઓફ ધ પર્સનાલિટીમાં મને ઘણું માઇલેજ આપ્યું કે મારે બસ હવે આ કરવું છે, મારા સ્પેર ટાઈમને સારી રીતે વાળવો છે. અને એમાંથી એક આખી જર્ની થઈ ગઈ.
તો અમિતભાઈ, જ્યારે આપ સ્કેચ બનાવવાનું વિચારો તો એ વ્યક્તિની પસંદગી કેવી રીતે કરો?
જી મેમ, ઓર્ડિનરી આમ જનરલી આપણે કહેવાય ને કે જ્યારે અમદાવાદમાં કોઈ વીવીઆઈપીઝ આવતા હોય છે ત્યારે મને એમને મળવા માટે મારા કોઈ પણ મારા પ્રોફેશનલ ટાઈમમાંથી, મારા કોલેજ કાળના ટાઈમમાં હતો ત્યારે પણ હું એમને મળવા માટે જનરલી એમનું પ્રોફાઇલ અથવા તો એમને જાણીતા બહુ જ કેરેક્ટર તો આપણે જાણી શકીએ છીએ કે એ આ લેવલ પર કેવી રીતના આવેલા છે. એટલે અધર વે અધર વોક્સ ઓફ લાઈફમાંથી જે જે વ્યક્તિઓના મેં આજ સુધી કમ્પાઇલેશન કરેલું છે એમાં એ લોકો વિશે હું પહેલાં ઘણો અભ્યાસ કરું છું. એમના શોખ છે, એમના શું હતું શું નહીં કેવી રીતે છે, આ બધું સમજ્યા પછી હું એક નક્કી કરું કે મારે એમને મળવું છે, એમના સ્કેચ બનાવું. અધરવાઇઝ બીજું પણ એવું થઈ શકે છે કે મીડિયા વાઇઝ ખબર પડે આપણને કે આવતીકાલે અમદાવાદમાં આ આવી રહ્યા છે, બે દિવસ પહેલાં પછી આ આવવાના છે, તો એ તૈયારી રૂપે હું સ્કેચ કરું. હવે પહેલાં શરૂઆતના દિવસોમાં ટાઈમ પણ ઘણો હતો, ક્રેયોન પેન્સિલથી આપણે સ્કેચિસ પણ ઘણા કરતા હતા, ટાઈમ પણ ઘણો લાગતો હતો. પણ જેમ સમય ગયો, જેમ સમયની અભાવ થયો, તો ઘણીવાર હું ક્વિક સ્કેચિસ ઉપર જતો રહ્યો. ફ્યુ લાઇન ડ્રોઈંગ્સમાં એમનું કેરેક્ટર શું લઈ આવું પેપર ઉપર અને પછી એમની સામે મૂકું. તો ઘણીવાર એવું થાય કે એક અડધા કલાક માટેનો પણ ટાઈમ હોય, એવા ટાઈમમાં પણ હું કોઈ વ્યક્તિને મળેલો છું. આપને એક નાનકડું ઉદાહરણ આપું કે એન્ટી રામારાવ સાહેબ એ વખતના બહુ ચર્ચિત પોલિટિશિયન હતા. અમદાવાદમાં એ જ્યારે કોંગ્રેસ ભવનમાં આવ્યા, મને 4:30 વાગે ખ્યાલ આવ્યો કે 5 વાગે રામારાવજી અહીંયા આવી રહ્યા છે. મારા હાથમાં એક સામાન્ય પેપર હતું, એના પર મેં એમનું સ્કેચ કર્યો. કારણ કે આ વ્યક્તિ બહુ રેર અમદાવાદની વિઝિટે આવે અને એ દિવસોમાં આપણે કંઈ આંધ્ર જઈ શકવાના નહોતા, તો એ દરમિયાન મેં એમનો બહુ જ ક્વિક સ્કેચ બનાવ્યો અને એમની સામે હું જઈને પ્રસ્તુત કર્યો. અને હી વોઝ સો હેપી, હી જોટ ડાઉન ઓન ઇટ એન્ડ દેટ ઇઝ ધ એવોર્ડ ફોર મી. એટલે આવી બધી ઘણી બધી સ્ટોરી છે, ઘણા બધા કેરેક્ટર્સ છે, ઘણી ઇન્ટરેસ્ટ. કોઈ સાથે 5 મિનિટ વાત કરવાની હોય, કોઈ સાથે 1/2 કલાકનો સમય ગાળવાનો હોય, કોઈને કેરેક્ટર ગમે, કોઈ કદાચ એમને ભાવ ના લાગ્યો કદાચ, એવો પણ એક કિસ્સો છે. આપ કહો તો હું એ પણ એક સરસ રીતના આપને વાત કરું, જે પ્રેક્ષકોને પણ બહુ મજા આવશે.
બોલો.
જી મેમ, આપ જાણો છો એમ અમદાવાદ સપ્તક મ્યુઝિક ફેસ્ટિવલ માટે ખૂબ જાણીતું છે. શરૂઆતના દિવસો જ્યારે હું આજથી 80ની સાલની રેન્જમાં વાત કરું છું, તો એ દિવસોમાં આપણી પાસે નહોતું કોઈ ઇન્ટરનેટ એટલું બધું, કે નહોતા કોઈ એવા સોફ્ટ કોપીઝ કે પ્રેફરન્સીસ. એ દરમિયાન પંડિત રવિશંકર એમના પ્રોગ્રામ સેટ માટે અહીંયા પરફોર્મ કરવા આવેલા હતા અને મારી પાસે એમને લગતા કોઈ સારા પોર્ટ્રેટ્સ પિક્ચર્સ રેફરન્સ માટે મળતા નહોતા. મીનવાઈલ પસ્તીવાળા પાસેથી કોઈ એક રડ્યા ખડ્યા પેપર કે જૂના મેગેઝિનમાંથી મને એમનો એક ચશ્માવાળો ફોટો મળ્યો, જેને આધાર લઈને મેં એમનો ચશ્માના સાથેનો સ્કેચ બનાવ્યો. હવે એઝ અ આર્ટિસ્ટ, એઝ અ મારી હોબી હતી, મને 100%ની કોન્ફિડન્સ હતો કે આમાં એમના કેરેક્ટર્સ છે જ. ઇટ સ્પીક આઉટ એઝ અ રવિશંકરજી. હું એમની પાસે ગયો પ્રોગ્રામ પછી, તો એમને સ્કેચ જોયું અને મને કહે કે આ હું લાગું છું. મેં કીધું પંડિતજી મેને કોશિશ કી હૈ તો ઓર મુજે આપકે હસ્તાક્ષર કી જરૂરત હૈ, આપકા સંદેશ કી જરૂરત હૈ. તો એમને લાગ્યું સપોઝ ટુ બી મી. સો એકચ્યુઅલી વોટ આઈ વોન્ટ ટુ ગેટ ઇટ આઈ ગોટ ઇટ. હવે આ કમેન્ટ છે ને એ મારા માટે બહુ ચિરસ્મરણીય થઈ ગઈ છે, એઝ વેલ એઝ એક કમ્પાઇલેશન તરીકે, એક કલેક્શન તરીકે આ રેર બની ગઈ.
તો પંડિત રવિશંકરજીને એમ લાગ્યું હતું કે આ એમનો સ્કેચ નથી?
ના, એમને પેલા ચશ્માના લીધે એમને એમ થયું કે આમાં મારો ફેસ લાગી રહ્યો છે. હી વોઝ ઇન અ ડાઉટ. ઘણીવાર હું આપને જોઉં અને આપને કોઈ બીજા ગેટઅપ્સમાં જોઉં તો મને કદાચ એક મિનિટ માટે એવું થઈ શકે, પણ મારો મકસદ વધારે એ છે કે મારે એમના હસ્તાક્ષર જોઈતા હતા, એમના હાથે લખેલું કંઈક જોઈતું હતું. અને ગોપી મેમ, અહીંયા એક વાત મારે પ્રેક્ષકોને, શ્રોતાઓને જરૂર કરવી છે કે આ માત્ર ઓટોગ્રાફ કલેક્શન નથી, મારો જે મકસદ છે બિયોન્ડ ઓટોગ્રાફ છે. એટલે કે મારે એમના પર એમના હાથથી લખેલું, એમના મનમાં તાત્કાલિક સ્પૂરેલા વિચારોને શબ્દમાં, એમના હાથના શબ્દમાં મૂકવા અને આવું કરવું એ બહુ રેર છે. એ મારો મકસદ છે જેને લઈને હું ચાલું છું. અને એટલા સરસ મેસેજીસ છે કે 500 ઉપર મારા કલેક્શન્સ છે અને સ્ટીલ ઇટ ઇઝ ગોઈંગ ઓન. આઈ વોઝ ટોકિંગ અબાઉટ 80 અને આજના દિવસે લોકડાઉનના પીરિયડમાં પણ મારી હોબી ચાલુ છે, જે લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર્સને હમણાં જ અમદાવાદમાં હું મહિના પહેલા મારા કેરિકેચર સાથે મળેલો અને શી રોટ એ બ્રિલિયન્ટ મેસેજ.
શું લખ્યું હતું એમણે?
એમને દેશ ઉપરની કરંટ પરિસ્થિતિ વિશે લખ્યું હતું. વધારે એક શબ્દ આપને આગળ કહું, 2014માં જ્યારે સત્તાનું પરિવર્તન રાજકીય લેવલ ઉપર થઈ રહ્યું હતું, નેશનલ લેવલ પર, એ સમયે હું અડવાણીજીને મળ્યો હતો. એમની સાથે મેં લગભગ 1.5 કલાક ગાળ્યો હતો. એમના સ્કેચીસ મેં ઘણી વાર કરેલા છે. આ વખતે મેં એમને કીધું કે સર આપકો ક્યા લગતા હૈ, આપકે કુછ વિચાર મુજે સુનાઈએ. તો હી રોટ એ 1+1 પેરેગ્રાફ ઓન ધ એન્ટાયર સ્કેચ કે હવેનો સમય બદલાઈ રહ્યો છે ને બદલાશે એના પછી શું થવા જઈ રહ્યું છે. એમનું વિઝન એમને એમના મારા સ્કેચ ઉપર મૂક્યું છે.
અરે વાહ વાહ, અદ્ભુત વાત છે. મિત્રો, આ જે સપ્તકનો કાર્યક્રમ છે એ દર વર્ષે અમદાવાદમાં યોજાય છે. આ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખતો આ કાર્યક્રમ છે. સંગીત, નૃત્ય અને કલા પ્રેમીઓ માટે સપ્તક એક ઉત્સવ છે. તો અમિતભાઈ, તમે સપ્તકમાં પાર્ટિસિપેટ કરીને ઘણા બધા સ્કેચીસ કર્યા છે, એના વિશેની વાત કરો ને પ્લીઝ.
મેમ, એકચ્યુઅલી મારી ફર્સ્ટ ફેઝ ઓફ મારા આ જર્નીમાં, મારા કોલેજ કાળ દરમિયાન પણ મેં ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકના સ્ટાલવર્ટ્સના સ્કેચીસ કરેલા હતા, જેના પર એમને બહુ સરસ રીતના મેસેજીસ કરેલા છે, જે મેં આપને પંડિતજીની પણ વાત કરી. પછીના સમયમાં કેરિયર બિલ્ટઅપ કરવાની હોય છે, યુવાનીમાં ખૂબ મહેનત કરવાની હતી, થોડા ટાઈમ માટે આ શોખ છૂટી ગયો. એના પછી 2012માં ફરીથી એક મૂડ આવ્યો કે ચલો ને પાછું પેલું કંઈક કરીએ. તો જેને કહેવાય ને કે અભેરાઈ પર ચડાયેલા જૂના સ્કેચીસ કાઢ્યા, એમાંથી પાછું નૈતિક બળ મેળવ્યું અને એને રિસ્ટાર્ટ કરવા માટેની એક ગેઇનિંગ પ્રોસેસ કરી. હવે 2012માં આમાં આ ચોક્કસ આનો ફાળો અર્ચનાને પણ જાય છે, જે આર્કિટેક્ટ પણ છે ને મારી વાઇફ પણ છે, એટલે બિઝનેસ પાર્ટનર પણ છે ને લાઈફ પાર્ટનર પણ છે. હવે આપણે સપ્તક ઉપર વાત કરીએ તો 2012માં મેં ફરીથી સ્ટાર્ટ કરવા માટે અમદાવાદમાં સપ્તકનો ફેસ્ટિવલ એરેન્જ થઈ રહ્યો હતો અને સપ્તકના પ્રમુખ ટ્રસ્ટી શ્રી આપણે અનુભાઈ, પ્રફુલ્લ અનુભાઈને મેં રિક્વેસ્ટ કરી, એટલે મને કે ચોક્કસ આ વસ્તુ ફરીથી સ્ટાર્ટ કરીએ. અને એમના સપ્તકના સહયોગ અને સહકારથી, પ્રફુલ્લભાઈ, એમના મંજુલાબેન, આ બધાના સહયોગ અને સંદીપભાઈ જોશી, આમના લોકોના જે કી પર્સન્સ છે આ વસ્તુ સપ્તકને લાઈવ રાખવા માટે અમદાવાદમાં જે પાયાના લોકો છે એમના અદ્ભુત સહકારથી મેં ઘણા બધા આર્ટિસ્ટોના 13 દિવસના ફેસ્ટિવલમાં મેં ઘણા બધા આર્ટિસ્ટોના રોજ સ્કેચિસ કર્યા. એમની સાથે મને સ્પેશિયલ ગ્રીન રૂમ્સમાં જ પરમિશન હતી. સો આઈ સ્પેન્ટ એ વેરી ગુડ ટાઈમ વિથ ધ એન્ટાયર ફ્રેટર્નિટી ઓફ ઇન્ડિયન ક્લાસિકલ સ્ટેલવર્ડ્સ. મેં એમને ખૂબ નજીકથી નિહાળ્યા, મેં એમની સાથે ખૂબ વાતો કરી, એમની સાથે ખૂબ એમને પણ ખૂબ મજા આવી. કારણ કે એક છે કે એમનું પરફોર્મન્સ તો છે જ એમના પાસે, પણ જ્યારે એમની પાસે આવું હોય મને એવું લાગ્યું કે એ લોકોને પણ એક અતિશય મજા આવી, એક પોતાની જાતને ફરીથી રિજ્યુનેટ કરવાની મજા આવી. તો આ રીતના મેં સપ્તકમાં સમજો કે હર વર્ષે હું 50-100 સ્કેચિસ કરતો હોઉં 13 દિવસમાં. એ લોકો વેરિયસલી એમના બધા મેસેજીસ ક્લાસિકલ ઉપર, લાઈફ ઉપર, લાઈફ ફિલોસોફી છે અમદાવાદ ઉપર, સપ્તક ઉપર, ઘણી બધી વસ્તુઓ પર લખતા હોય, એટલે મારી પાસે આ કલેક્શન થવા માંડ્યું. પછી કન્ટિન્યુઅસલી મેં આજ દિન સુધી એ ચાલુ રાખ્યું છે. એ દરમિયાન મેં પાછલા 3 વર્ષમાં મેં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ માટે મારા પોતાના જ રેકોર્ડ્સ તોડેલા છે. ફર્સ્ટ લેવલ ઉપર મેં સમજો કે એક નંબર્સના મારા રેકોર્ડ સેટ કર્યા. નેક્સ્ટ લેવલ ઉપર ફરીથી મેં એ જ રેકોર્ડ્સ નેક્સ્ટ ઇયરે કર્યો. એના પછી મેં ત્રીજી વાર પણ એ રેકોર્ડ્સ કર્યો. એટલે આજે એવું થયું છે કે મોટાભાગના ઇન્ડિયન ક્લાસિકલ સ્ટાલવર્ડ્સનું ખૂબ સારું કલેક્શન માત્ર ઓટોગ્રાફ ઓર હસ્તાક્ષર સાથે નથી, પણ એમના બ્યુટિફુલ અનબિલીવેબલ અને મેમોરેબલ યુનિક મેસેજીસ સાથેનું છે. આપને એક નાનકડી વાત કરું, જેમ મેં આપને શરૂઆતમાં પંડિતજી માટે વાત કરી કે એમને કમેન્ટ કરી રાઇટિંગમાં કે સપોઝ ટુ બી મી આઈ સ્ટીલ ચેરીશ ઇટ, આવી જ રીતના પંડિત બિરજુ મહારાજ સાથે મારે બેસવાનું થયું. મેં એમને સ્કેચિસ બધા ઘણા બનાવ્યા, મેં એમને ભેટ પણ આપ્યા. એક વખત એ એટલા બધા મૂડમાં હતા કે એમને એમનો પોતાનો સ્કેચ જોઈ અને મને કે મેં બી કુછ કરતા હું. હવે આપ સૌ જાણો છો એમની પ્રતિભા કે પોતે કથકમાં તો માત્ર જેને કહેવાય કે અબાઉ ધ મૂન છે, પણ પોતે સારામાં સારા તબલચી છે, આપ જાણો છો, સારામાં સારા મ્યુઝિશિયન છે, સારામાં સારા ગાયકકાર છે. પણ જ્યારે એમને પોતાની કથકની મુદ્રા મારા સ્કેચ ઉપર મૂકી ત્યારે એ વાત પ્રમાણિત થઈ કે પોતે સારામાં સારા આર્ટિસ્ટ, ચિત્રકાર આર્ટિસ્ટ પણ છે. હવે આ એમની આ જે મુદ્રાઝ મૂકી છે જે સ્કેચિસ ઉપર, મને નથી લાગતું કે આ કોઈ અદ્ભુત થી ઉપર હોય.
સુંદર ઇન્સિડન્ટ છે કે બિરજુ મહારાજ જાતે પોતે આપના સ્કેચિસ પર મુદ્રાઓ ડ્રો કરે. વાહ
જી. આ સપ્તક સાથેનો ફર્ધર હું કોઈ ઘણીવાર હું સપ્તક સાથે ખૂબ વોલેન્ટરી જોડાયેલો છું અને એમની સાથે આ જે જર્ની છે એને આગળ લઈ જવામાં એક અદના સૈનિક તરીકે હું પણ છું અને મારી કલા કે મારા પેશનને એ લોકોએ પણ ઘણો બધો સહકાર આપેલો છે. હવે મારે કેટલીક વાર એવું પણ બને કે ઘણા સ્ટાર્સને મારે પોતાને એરપોર્ટથી સપ્તક માટે લાવવાની જવાબદારી મને સંસ્થાએ આપેલી હોય, તો મારી સાથે ગાડીમાં ઉસ્તાદ જાકીર હુસેનજી હોય, અમજદ અલી ખાન સાહેબ હોય, હરિપ્રસાદજી હોય, એવા ઘણા બધા નામો છે. તો હું એમની સાથે આવતો હોઉં એરપોર્ટથી, તો લગભગ 40-50 મિનિટનો રસ્તો હોય, અમે સાથે બેસીને ઘણા બધા ટોપિક્સ ઉપર વાત કરતા હોય. આમાંથી એકવાર એવું થયું કે જાકીરજીને હું તમને સહેજ એક બીજા શોખ ઉપર આમાંથી આપને વાત કરવા માંગુ છું. જાકીર હુસેનજી જ્યારે હું આવી રહ્યો હતો ત્યારે અમારી બંનેની વાતમાં એક પોઈન્ટ એવો શેર થયો કે વાહ તાજ નામની બહુ જાણીતી એમની એડવર્ટાઇઝ છે તાજ ટી માટેની, જેમાંથી એ બહુ જ પ્રસિદ્ધ થયા. એમને મને કીધું કે મારી ફેમિલિયારિટી આના કારણે થઈ. એ દરમિયાન એવું થયું કે એમને સાંજના ફંક્શનમાં એમને પરફોર્મન્સ આપ્યું, એટલે બીજે દિવસે સવારના 4 વાગે એમને મારે ડ્રોપ કરવાના હતા એરપોર્ટ. એટલે હું અને ઝાકીરજી બંને એકલા હતા. તો મારી પાસે ઓલ્ડ ડેટામાંથી કોઈ વાત આજનો એમને મેં ફોટો કાઢ્યો અને એમની સાથે મેં કીધું ઝાકીરજી ઇસ પે વાત આજ હો જાય. સો હી રોટ ઓન ધ દેટ ફોટોગ્રાફ ઓફ દેટ એડ વાત આજ અમિતભાઈ. So this is called a memorabilia. આ ઇન્ડિયામાં બહુ રેર શોખ છે, હજી ડેવલપ થઈ રહ્યો છે, જેની મેં ક્યારના ત્યારથી શરૂઆત કરેલી છે. એટલે મેમોરેલિયામાં એમની પોતાની કોઈ યાદ હોય, એની સાથે એમની પોતાની ઓથેન્ટિસિટી માટે હસ્તાક્ષર હોય. અરિજીતજી પાસે હતી તો એમને ગિટાર ઉપર પોતાના મેસેજ આપ્યો. પર્ક્યુનિસ્ટ આપણા શિવમણીજી છે તો એમનો મેં તબલા એટલે ડ્રમ ઉપર સ્કેચ કર્યો, તો હી પુટ ધ મેસેજ ઓન ધેટ ડ્રમ. અમજદ અલી ખાન સાહેબને મેં એમના હવેલી માટેના કોઈ કામ માટે મેં એમને પ્લાન પ્રસ્તુત કર્યા. એમના ગ્વાલિયર હવેલી, એમની બુઝુર્ગોની હવેલી છે, બહુ હેરિટેજ છે 300 વર્ષ જૂની. તો એ પ્લાન સાથે એમને મને જેને કહેવાય કે એક આમ તો બહુ સાદી ભાષા છે, પણ જેને કહેવાય કે એમને એમના સાથે મને એટલું બધું એમાં એમને દુઆઓ લખી મારા માટે કે તમે સક્સેસફુલી આ કામ કરીએ. આપણે આઈ એમ પ્રાઉડ ટુ સે યુ કે હું એમના સાથે ઘણો ક્લોઝલી એસોસિએટ છું.
વાહ વાહ.
એટલે મેમ આ ઘણા બધા આવા ઘણા ઘણા સપ્તકના આર્ટિસ્ટ હોય મારા સ્કેચ સાથે એમના પોતાના સ્કેચ મૂક્યા હોય, અમે લોકો સાથે સેલ્ફી, મારી સેલ્ફી એ ખેંચતા હોય. સો ઇટ ઇઝ અ વન્ડરફુલ વેન યુ સી ધ વિઝ્યુઅલ્સ.
જી જી જી. અદ્ભુત અદ્ભુત. આટલી બધી નામાંકિત વ્યક્તિઓને અલગ અલગ ક્ષેત્રની આપ મળી શક્યા અને આ કામ કરી શક્યા. તમારું મેમોરબિલિયા અદ્ભુત છે, અદ્ભુત છે. આ બધું યાદગાર પ્રસંગોને પેપર પર જાળવી રાખેલા.
જી મેમ.
અમિતભાઈ, આપ ઇન્ડિયન એન્ટિક્સ પણ કલેક્ટ કરો છો, તો એના વિશે વાત કરો કે કેવી રીતે કરો, ક્યાં જાઓ, કેવી રીતે લાવો, એની પસંદગી કેવી રીતે કરો?
મેમ, આ મારો એક શોખ છે. આમ કહું તો એ અલગ નથી, આમ કહું તો આ એની સાથેનો એક શોખ છે, જે આ બધામાંથી એક જેને કહેવાય કે એક નવી બ્રાન્ચ નીકળેલી છે. મારું કામ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું છે. મારે ઘણીવાર રીક્રિએશન ઓફ ધ હેરિટેજ મોન્યુમેન્ટ્સ કરવાના હોય, અથવા ક્લાયન્ટની ચોઇસ ઉપર મારે એવા પણ કોઈ હવેલી જેવા કામો કરવાના હોય, તો આ દરમિયાન મારે ઘણા બધા બોમ્બેના ચોર બજાર, અમદાવાદ પણ બહુ જાણીતું છે આ બધી વસ્તુ માટે, તો જૂની હવેલીઓ રાજસ્થાનમાં, આ રીતના મારે ફરવાનું થતું હોય. મારો બહુ નાનપણથી આ શોખ હતો, જે મારા આ પીરિયડમાં ફૂલ્યો ફાલ્યો. એટલે મૂળે વાત કહેવાનો મારો મતલબ એ છે કે તમારા ઝહેનમાં એ બીજ તો છે જ, જે વૃક્ષ હવે બન્યા. તો મારે ઘણીવાર ફરવાનું હોય કામથી ત્યારે મને, અને મને આ એન્ટિક્સ માટે, એન્ટિક્સમાં એટલે કે સ્ટોન કલેક્શન્સ છે, ઓલ્ડ કાર્વિંગ્સ, વાસણો છે, કપડાં છે, ક્લોથિસ છે. આપણે ઇન્ડિયા તરીકે 5000 વર્ષની સંસ્કૃતિમાં ખૂબ રીચ છીએ, ખૂબ રીચ છીએ, પણ અહીંયા આપણી એક જરૂર છે કે આપણો વારસો જાળવી રાખો, આપણા વારસાને બચાવવાનો છે, સંભાળવાનો છે. તો આ એક લગ્નીમાં આવી કોઈ ચીજ સ્ક્રેપયાર્ડમાં જાય, એના કરતા ઘરની શોભા કેમ ના બને? કોઈ કલેક્શન એટલે આ નેક્સ્ટ જનરેશનને એક પ્રેરણા મળે કે આ ભંગાર નથી, કે આ થ્રો અવેની ચીજ નથી. આજનો જમાનો છે યુઝ એન્ડ થ્રો, એની સામે આ વસ્તુ આપણને ઘણું બધું પ્રેરણા આપે છે, ઘણી બધી વાતને કહી જાય છે. આજે એન્ટિક્સ અને હેરિટેજ એટલા બધા ડિટેલ્ડ હોય છે, એટલા બધા કે આજની આજના સમયને હું આજના સમય સાથે બી છું, પણ મને એ વસ્તુ ઘણી પ્રેરણા આપે છે. એટલે આપણે હંમેશા કમ્પોઝિશન ઓફ ટુ ઈરા, અને આપણે છોકરાઓને, આપણે નેક્સ્ટ જનરેશનને આ જ વાત કરવાની છે. આ બહારની કન્ટ્રીમાં દેખશો ને તો ઘણા બધા હેરિટેજની જાળવણી ખૂબ સુંદર રીતે થઈ રહી છે આપણી કમ્પેરમાં, આપણે હજી ઘણું કામ કરવાનું છે આમાં. એટલે એ પ્રેરણાના એક રૂપે આજે આપ મારા પાસે આવો, મારું કલેક્શન જોતા હો ત્યારે તમને પણ એક પ્રેરણા થાય કે આની કોઈ વેલ્યુ છે, એક તમને એનામાંથી એક પ્રેરણા મળે. એટલે આવી રીતના મારી પાસે એક કલેક્શનનો પ્રયત્ન છે જે આજે પણ ચાલુ છે.
અને આ કલેક્શન આપ ડિસ્પ્લે ક્યાં કરો છો? આપના ઘરમાં છે કે એના માટે કોઈ અલગ જગ્યા છે, કેવી રીતે છે?
ગોપીજી, આ કલેક્શન છે ને મારા ઘરમાં ઘણા ખૂણા છે જ્યાં શોભાય થઈ રહ્યું છે, અને હજી ઘણું બધું સેટઅપ કરવાનું છે. પણ સ્ટીલ આઈ ડોન્ટ બિલીવ, હું હજી પણ એવું બિલીવ કરતો નથી કે આને મ્યુઝિયમ તરીકે મ્યુઝિયમમાં રાખો. આ તમારી ઓતપ્રોત અને રોજિંદી જિંદગી સાથે એને વણી લેશો ને તો એ તમને, કારણ કે એક નોર્મલ આપણે મ્યુઝિયમ તરીકે જોઈશું ને તો જોઈને મૂકી દઈશું એને, અથવા વિઝિટ કરીને આવતા રહીશું. પણ જ્યારે તમારી સાથે વણાયેલું હશે તો એ તમને ખૂબ ઉપયોગી પણ થશે અને વધારે તમને એ તરફ જવાની પ્રેરણા મળે.
તમારી આંખો સમક્ષ છે, નજર સમક્ષ હોય તો મેં જોઈ શકો, એને ફીલ કરી શકો. વાહ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત, વેરી નાઇસ. અમિતભાઈ, ઇન્ટિરિયર ડિઝાઇન સાથે તમારો લાંબો અને ઊંડો નાતો રહ્યો છે.
જી મેમ.
અત્યારના સમયમાં એ ડિઝાઇનમાં તમને કોઈ ચોક્કસ ફેરફારો લાગી રહ્યા છે?
મેમ, ત્યાં ઘણા બધા, જેને કહેવાય કે ઘણા બધા ચેન્જીસ સમય સાથે આવી રહ્યા છે અને જે જરૂરી પણ છે. એટલે હું મારી કેરિયર્સની વાત કરું તો લગભગ મારું ઇન્ટિરિયરમાં લગભગ 2 ડિકેડ ઉપર હું ઇન્ટિરિયર લાઇનમાં છું અને અમે ઘણા બધા વાઇડ રેન્જ ઉપરના કામો કરી રહ્યા છે આજે પણ એ રીતના. પણ ત્યાં છે ને એન્ટિક, ઓર જેને કહેવાય કે હેરિટેજ, ઓર ઇન્ડિયનથી માંડીને કન્ટેમ્પરરી ત્યાં સુધીની અદ્ભુત રેન્જ છે. અને જ્યારથી ઓપન થયું છે, ગ્લોબલ ઓપનનેસ થઈ છે, ત્યારથી નાનાથી માંડીને મોટા દરેક લોકોને બીજા દેશની, બીજી સંસ્કૃતિની અસર છે એ પોતાના પર થવાની શરૂઆત થઈ ચૂકેલી છે. એટલે એ ઇન્ફ્લુઅન્સ પોતાની રોજિંદી વાતોમાં અથવા રોજિંદી લાઇફસ્ટાઇલમાં, પોતાની રહેણીકરણીમાં, પોતાના ઘરોને, પોતાની ઓફિસોને, પોતાના પ્રોપર્ટીઝને એ તરફ આપણે જઈ રહ્યા છે. પણ અહીંયા હું તમને એટલું ચોક્કસ કહીશ કે જ્યારે મોડર્ન કન્ટેમ્પરરી વર્લ્ડને આપણા તરફ લાવીએ છે ખૂબ સારું છે, પણ જ્યારે એમાં તમે તમારી પોતાની 5000 વર્ષ જૂની સંસ્કૃતિને પણ જગ્યા આપો તો એ જે કોમ્બિનેશન છે ને એ ટાઈમલેસ કોમ્બિનેશન બને છે. આ મારો પોતાનો અનુભવ છે મેમ.
ઇન્ડિયનનેસની વાત છે, તમારે પોતાના કલા સંસ્કૃતિની વાત છે જે જીવંત રહી શકે એના દ્વારા. જી સુંદર અમિતભાઈ.
જી મેમ.
અમિતભાઈ, તમે આટલું બધું કરો છો, તમારું સપનું શું છે? સપનું શું છે?
મેમ, સપનું એક જ છે કે ટિલ ધ લાસ્ટ બ્રીથ આ ચાલવું જ જોઈએ.
અદ્ભુત. અમિતભાઈ, તમારી સાથે વાત કરીને ખૂબ ખૂબ મજા આવી. તમારો આ જે પ્રવાસ છે, આ જે તમારી જર્ની છે, સુંદર અને અદ્ભુત છે. ગોડ બ્લેસ યુ, લવલી ટોકિંગ ટુ યુ. થેન્ક યુ સો મચ.
થેન્ક યુ મેમ.
મિત્રો, ટ્યુનિંગ ઇન કરવા બદલ ખૂબ ખૂબ આભાર. જો આપને આ એપિસોડ ગમ્યો હોય તો કમેન્ટ કરો, રેટ કરો અને સબસ્ક્રાઇબ કરો આપના ફેવરિટ પોડકાસ્ટ એપ ઉપર, લાઈક એપલ પોડકાસ્ટ ઉપર, ગૂગલ પોડકાસ્ટ, હબ ઉપર, કાસ્ટ બોક્સ, સ્પોટિફાય, જીઓ સાવન ઉપર, જેથી યુ ગેટ નોટિફાઈડ વેન વી કમ નેક્સ્ટ. સ્ટે ટ્યુન્ડ નેક્સ્ટ એપિસોડ માટે. ત્યાં સુધી આપ સૌ આપનું ધ્યાન રાખો, ખુશ રહો, મસ્ત રહો. એ મળીએ બક્કા પ્રવાસમાં.